प्रवचन नंबर 137 तारीख 9/7/89 50 मिनिट समयसार गाथा 6।
શ્રી સમયસાર પરવાદમ શાસ્ત્રનો પ્રથમ જીવ નામનો અધિકાર ગાથા નંબર 6 ગાથા એ ટીકા પૂરી થઈ એનો ભાવાર્થ અશુદ્ધપણું પરદ્રવ્યના સહયોગથી આવે છે એટલે પરદ્રવ્યના લક્ષ્ય પર્યાયમાં અશુદ્ધતા થાય છે ત્યાં એવી સ્થિતિમાં પણ મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યનું નજૂર નથી માત્ર પરદ્રવ્યના નિમિત્તથી માત્ર પેલે નક્કી કર્યું કે દ્રવ્યમાં એ ભાવ આવતો નથી માત્ર પરદ્રવ્યના નિમિત્તથી એટલે નિમિત્તપણું બીજાનું છે આત્મા એમાં નિમિત્ત થતો નથી એ પણ વાત આવી ગઈ માત્ર પરદ્રવ્યના નિમિત્તથી એટલે કે નિમિત્તના લક્ષ્યથી અવસ્થા મલિન થઈ જાય છે માત્ર અવસ્થા મલિન થાય છે એમાં પણ નિમિત્તપણું પરદ્રવ્યનું છે ઉપાદાનનું ક્ષણિક ઉપાદાન પોતે છે નિમિત્ત કર્મનું ઉદય છે જીવ તો સ્વભાવ એમાં નિમિત્ત થતો નથી માત્ર કહીને બધું કરે નિમિત્તથી એટલે નિમિત્તના લક્ષ્યથી નિમિત્તથી કયા એ ન થાય નિમિત્ત તો પર પદાર્થ છે નિમિત્તના લક્ષ્યથી અવસ્થા મલિન થઈ જાય છે એનું ઉપાદાન છે મલિન થવાનો કાળ છે ત્યારે એમાં પરદ્રવ્ય નિમિત્ત હોય સ્વભાવ નિમિત્ત ન હોય બસ એટલે નિમિત્ત કરતા આત્મા નથી નિમિત્ત કરતા પરદ્રવ્ય છે ઉપાદાન કરતા અશુદ્ધ પર્યાય છે બધી વાત એક લીટીમાં આવી ગઈ છે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે ભલે પર્યાય મલિન થઈ પણ દ્રવ્ય તો જે છે તેને તેવું તેવું રહે છે શુદ્ધ અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે પર્યાય મલિન જ દેખાય છે અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે હવે જુઓ આમાં શું કહે છે કે પર્યાય દ્રષ્ટિથી પર્યાય મલિન નથી દેખાતી પર્યાય દ્રષ્ટિથી દ્રવ્ય મલિન દેખાય છે એમ કહેવા માંગે છે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય દ્રષ્ટિથી એમ પર્યાય દ્રષ્ટિથી દ્રવ્ય કેવું જોવામાં આવે છે જોવામાં આવે તો મલિન જ દેખાય છે એ અજ્ઞાન થઈ ગયું એનું અજ્ઞાન થઈ ગયું
મલિન થઈ જાય છે એમ નથી
નહીં દેખાય છે મલિન છે તો નિર્મળ શુદ્ધ પણ પર્યાય દ્રષ્ટિથી મલિન દેખાય છે હવે પર્યાય દ્રષ્ટિથી પર્યાય મલિન કોણ જોવે ખબર છે કે જેને દ્રવ્ય શુદ્ધ જોવે છે એ દ્રવ્ય દ્રષ્ટિવંતને પર્યાય અપેક્ષા એ પર્યાયને જોવે તો પર્યાય જ મલિન દેખાય છે દ્રવ્ય તો જે છે તે જ દેખાય છે પણ અજ્ઞાનીને પર્યાય દ્રષ્ટિથી દ્રવ્ય મલિન દેખાય છે અવસ્થાની દ્રષ્ટિથી જોવે અને અવસ્થા મલિન દેખાય તો દ્રવ્ય નિર્મળ દેખાય પણ એ અવસ્થાને જ આત્મા માને છે એટલે આત્મા જ મલિન થઈ ગયો આત્મા જ અશુદ્ધ થઈ ગયો આત્મા મિથ્યા દ્રષ્ટિ રાગી થઈ ગયો એમ એ પર્યાય દ્રષ્ટિ થઈ ગયો હા પર્યાયનું જ્ઞાન પર્યાય દ્રષ્ટિનું કારણ નથી સાધક કહે છે કે પર્યાયમાં મલિનતા છે હું તો શુદ્ધ છું પર પરણતિ મલિન છે, આવ્યું તો ને, પર પરણતિ મલિન છે, દ્રવ્ય તો ત્રણેય કાળ શુદ્ધ છે. એ બેનું એને જ્ઞાન વર્તે છે સાધકને, અને આને પર્યાય ઉપર દ્રષ્ટિ છે ને, પર્યાયને આત્મા માને છે. પર્યાયથી જુદો આત્મા એને જોવામાં જ આવતો નથી બેન. પર્યાયથી જુદો કોઈ આત્મા શુદ્ધ છે ચિદાનંદ નાયક એને લક્ષમાં જ નથી. પર્યાય દ્રષ્ટિથી આત્મા મલિન દેખાય છે ને, એ રીતે આત્માનો સ્વભાવ નાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તે રાગાદી રૂપ મલિન છે, તે પર્યાય છે. એ અજ્ઞાની જુએ છે, અજ્ઞાની જુએ છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયકપણું માત્ર છે, માત્ર કહીને અશુદ્ધતા થતી જ નથી એમ કહી દીધું ઓનલી. અને તેની અવસ્થા ઉપર આવ્યું હતું ને, તેની સંસાર અવસ્થામાં મલિનતા છે આવ્યું હતું, એનો ખુલાસો કરે છે. નાયક ભાવ સામાન્ય અપેક્ષાએ તો નાયક છે, પણ તે સંસારની અવસ્થામાં શુભાશુભ રૂપે પરમે છે એમ કહ્યું હતું, એનો ખુલાસો કરે છે. અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તે રાગાદી રૂપ મલિન છે, તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે, અને દ્રઢ દ્રષ્ટિ જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે, કાંઈ જડપણું થયું નથી. તો દ્રવ્ય દ્રષ્ટિથી આત્માને જોવે એમ, પર્યાય દ્રષ્ટિથી આત્મા દેખાતો જ નથી. પર્યાય દ્રષ્ટિનો વિષય જ નથી. પર્યાય દ્રષ્ટિથી આત્મા જ્ઞાયક ન દેખાય. પર્યાર્થિક નહીંથી આત્મા જ્ઞાયક ન દેખાય. દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય અશુદ્ધ દેખાય. એ નહીં બીજી છે, વ્યવહારનીનો વિષય જ નથી આત્મા. પર્યાર્થિકનીનો વિષય જ નથી, એ તો શુદ્ધ નહીંનો વિષય છે, નિશ્ચય નહીંનો વિષય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો મળી દેખાય છે, અને દ્રવ્ય દ્રષ્ટિ જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું, કાંઈ જળપણું થયું નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રદાન કરી કહ્યું છે. અહીં એટલે આ ગાથામાં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન મુખ્ય કરીને કહ્યું છે કે જે પ્રમત અપ્રમતના ભેદ છે, આ બે પ્રકારના ભેદો દેખાય છે, તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એ સ્વસમય અને પરસમય પર્યાયનો ધર્મ છે એમ કે છે. પ્રમત અને અપ્રમત બે લઈ લીધું ને, તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે, સ્વભાવ જનિત પર્યાય નથી. સ્વભાવને આશરે પ્રમત અપ્રમત થતો નથી. પ્રમત અપ્રમતના બે ભેદ 14 ગુણસ્થાન પડ્યા, એ મોહને યોગથી ઉત્જન થાય છે. મોહને યોગ એમાં કારણ છે. પરદ્રવ્યના સંયોગ જનિત એટલે કર્મકૃત, કર્મથી જન્મેલો આવે છે ને, કર્મ ઉપાધિ જન્ય અહીંયા ચારે ભાવ કર્મ ઉપાધિ જન્ય. હવે ચારે ભાવ સમાઈ ગયા, પ્રમત અપ્રમત આવી ગયા કે નહીં? ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા સમય સાધન છે, અને પંડિત પણ એના એવા મળી ગયા, જયચંદ પંડિત. આ બે ખૂબ જે એનું હૃદય હતું તેવો જ ભાવાર્થ કરે. પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. આ ભેદ અભેદને આશરે ભેદ પ્રગટ ન થાય. પરના લક્ષ્યે ભેદ પ્રગટ થાય. આત્માના લક્ષ્યે તો અભેદનો અનુભવ થાય, આત્માના લક્ષ્યે ભેદનો અનુભવ ન થાય. ભેદ પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે, ચોખ્ખો ખુલાસો છે. એ અશુદ્ધતા બે ને અશુદ્ધતા મનાયું. પ્રમત અપ્રમતના જે બે ભેદ છે એ અશુદ્ધ નહીંનો વિષય છે.
અશુદ્ધતામાં કેમ નાખવું?
અશુદ્ધતામાં કેમ નાખવું કે એના લક્ષણ અશુદ્ધતા થાય છે, તો કાર્યમાં કારણનો આરોપ આપીને એને અશુદ્ધ કહ્યું. જેમ સોલમી ગાથામાં મેચક મલિન કયા, સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામને મલિન કયા છે, તો નિર્મળ પર્યાય. પણ એક તો ભેદ છે અને ભેદનું લક્ષ કરે તો રાગી પ્રાણીને રાગ થાય છે, માટે કાર્યમાં કારણનો ઉપચાર આપીને એ પણ મલિન જ છે. અગત્યની ચીજ છે. કેમ કે પર્યાયના ભેદના લક્ષે રાગ જ થાય, વિતરાગમાં પ્રગટ જ ન થાય, એટલે એને અશુદ્ધ કહી નહીં. ભરદ્રવ્ય કહ્યું અશુદ્ધ કહ્યું. કઈ કારણ?
જેના લક્ષે અશુદ્ધતા થાય એ પોતે અશુદ્ધ ભાવ,
પોતે અશુદ્ધ જ ભાવ છે બા. અને જેના લક્ષે શુદ્ધતા પ્રગટ થાય તે પોતે શુદ્ધતા છે, એ પોતે શુદ્ધ છે. વિનાયક ભાવ પોતે શુદ્ધ છે.
શુદ્ધ છે
કેમ કે એના લક્ષે શુદ્ધતા પ્રગટ
થાય છે.
એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, એટલે આ પર્યાયનો જે છે ધર્મ એ ગૌણ છે. અહીં કરવામાં આવે પરમાત્મા નથી, એ ગૌણ છે. એક છે ગૌણ છે, વ્યવહાર છે, એ વ્યવહાર નિર્વિષય છે. બીજું અભૂતાર છે, આત્માના સ્વભાવમાં એ નથી, અસત્યાર છે, એ જૂઠા છે, એ કંઈ આત્મા નથી, જૂઠો છે વાત. અને ઉપચાર છે, પ્રમત્તા પ્રમત્તે ક્યાંય આત્મા કયો હોય તો ઉપચારનું પતન છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે. જો હવે અહીંયા જે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય છે એ પણ શુદ્ધ છે. દ્રવ્ય તો શુદ્ધ છે પણ દ્રવ્યની દ્રષ્ટિ થઈ તે પણ શુદ્ધ છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને દ્રવ્ય પર દ્રષ્ટિ પડી, દ્રષ્ટિ શુદ્ધ છે અને દ્રષ્ટિ અભેદ છે. જો એ દ્રષ્ટિને તમે ભેદથી જુઓ તો અશુદ્ધતા થઈ જાય. અભેદ પર્યાય અભેદ થાય છે ત્યારે પર્યાય શુદ્ધ થાય છે. પર્યાય ને દ્રવ્યનો ભેદ દેખાય છે ત્યાંથી પર્યાય નિર્ગુણ શુદ્ધ થતી જ નથી. દ્રવ્ય રૂપ થઈ જાય છે, પર્યાય દ્રવ્ય રૂપ થાય છે. તન્મય ઘેલમેલ, તમે શું કહ્યું હતું? ધલમલ એવું કઈ કહ્યું હતું શબ્દ.
ગુલમિલ જાતિ,
હા ધુલમિલ,
ગુલમિલ જાતિ,
ગુલ આ ગુલમિલ, એકાકાર અનન્ય ગુલમિલ, પાણીમાં પાણી સમાઈ ગયું. પછી દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, દ્રવ્ય દ્રષ્ટિ અભેદ છે. દ્રવ્ય દ્રષ્ટિ તે નિશ્ચય છે, દ્રવ્ય દ્રષ્ટિ ભૂતાર છે, દ્રવ્ય દ્રષ્ટિ સત્યાર છે, દ્રવ્ય દ્રષ્ટિ પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે, માટે આત્મા નાયક જ છે, તેમાં ભેદ નથી. નીચે કે છે પોતે પોતાથી પોતાને અભેદ ઉપર મોસાય છે, એનો ભેદ નથી દેખાય, તેમાં ભેદ નથી. તેથી તે પ્રમત અપ્રમત નથી. નાયક ભાવ છે તેમાં ભેદ પ્રમત અપ્રમતના નથી, તેથી તે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. નાયક એવું નામ પણ તેને જ્ઞેયને હવે અહીંયા સુધી પૂરું થઈ ગયું. પહેલો પાડો, હવે બીજો પાડો આવે છે. બીજા પારામાં જે કરતા કરવું અનન્યપણું છે ને એનો ખુલાસો આમાં સારો આવશે. નાયક એવું નામ પણ તેને એનામાં જ્ઞાન થાય છે, માટે જ્ઞાયક એમ નહીં. એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે માટે જ્ઞાયક એમ નહીં. પણ જ્ઞાયક એવું નામ પણ જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. અસદભૂત વ્યવહાર દ્વારા જ્ઞાયકને સમજાવે છે. સમજી ગયા? જ્ઞેયને જાણે તેને જાણનાર જ્ઞાયક, દ્રશ્યને દેખે તેને દેખનાર કહેવાય. જ્ઞેયને જાણે તેને જ્ઞાયક કહેવાય એમ અહીંથી શરૂઆત કરી અસદભૂતવારે જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. જ્ઞાયક એવું નામ પણ જ્ઞાનનો કરતા છે માટે એને જ્ઞાયક કહેવામાં આવે છે એમ આમાં છે નહીં. શું કહ્યું કે જ્ઞાયક એવું જે નામ છે આત્મા એ નામ જ્ઞાયક છે એવું નામ કેમ એને કહેવામાં આવે છે કે જ્ઞેયને જાણે છે. પરજ્ઞેયની વાત છે, સ્વજ્ઞેયની વાત નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. હવે એનું કારણ આપે છે, જ્ઞેયને જાણે તે જાણનાર એનો ખુલાસો કરે છે. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ પરજ્ઞેય લીધું ને, રાગ દ્વેષ કર્મ નું કર્મ લોકો બધું જ્ઞેયમાં નાખી દેવા અહીંયા જ્ઞાન. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, બિંબ ઝળકે છે એનું નામ પ્રતિબિંબ છે. બિંબ તો જ્ઞેય છે પણ એ ઝળકે છે તો એનું નામ પ્રતિબિંબ થયું ને. તો પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. જેવું જ્ઞેય છે એવું અહીંયા જણાય છે. ખાટો પદાર્થ જ્ઞાનમાં આવ્યો તો એ ખાટો પદાર્થ છે, એ પદાર્થ ખાટો છે એવું જ્ઞાન થાય છે. તીખો પદાર્થ હોય તો તીખો જ એવું જ્ઞાન થાય છે. જ્ઞેય ક્રોધરૂપ હોય તો એ ક્રોધરૂપ જ્ઞેય છે, માનરૂપ નહીં છે, માયારૂપ નહીં છે, દુઃખરૂપ નહીં છે એમ અહીંયા પ્રતિભાસે છે. એવું જ એનું જ્ઞાન થાય છે. જેવું જ્ઞેય એવું આ જ્ઞાન થાય છે. છતાં બે સ્વાધીન છે, જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એમ નહીં. જ્ઞાનનો સ્વકાવ છે અને જ્ઞેયનો નિમિત્તપણે સ્વકાવ છે. અહીંયા નૈમિતિકનો અને આ નિમિત્તનો ભયનો સ્વકાવ છે. એટલે એમ લખે છે કે જ્ઞેય જ્ઞા જ્યારે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, મહેનતથી જુદું નહીં, તો પણ જ્ઞેયગ્રસ્ત અશુદ્ધતા થઈને નથી. આ ખૂબી છે, અહીંયા ખૂબી છે. જો જ્ઞેય જણાય છે અહીંયા પૂર્ણ વિરામ કરે છે તો ભ્રાંતિ છે, સંસાર છે, અજ્ઞાન છે, વિચાર છે. પણ જ્ઞેય જણાય છે ત્યારે જ જ્ઞાન જણાય છે. જણાય છે જે સમયે, જે સમયે તમે જ્ઞાન જણાય છે તો બધું થઈ જાય છે. મને જ્ઞેય જણાય છે તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. એ બહિર્મુક્તા થઈ ગઈ, ભ્રાંતિ થઈ ગઈ, નિર્જ્ઞાયક એકતા થઈ ગઈ. જે જણાય છે તેમાં જ આત્મબુદ્ધિ થાય, અને જો જ્ઞાન જણાય છે તો જ્ઞાનમાં આત્મબુદ્ધિ થઈ જાય. એ જ વખતે વિકલ્પ નિર્વિકલ્પ બનવું થાય છે. જ્ઞેયને જાણું છું એવો જે સંકલ્પ એ ચાલી જાય છે. જાણતો નથી એટલે સંકલ્પ જાય છે. શ્રદ્ધામાં હું જાણું છું હતું, હવે હું એને જાણતો નથી એવો વિકલ્પ, એ વિકલ્પ દ્વારા સંકલ્પ જાય છે. અપેક્ષાએ પછી મને એ જણાતું નથી એવો એક વિકલ્પ, એવો વિકલ્પ ઉઠે છે. એ મને જણાતું નથી એવો જે વિકલ્પ ઉઠે છે પછી આવે છે. મને તો જ્ઞાન જ જણાય છે. નિષેધનો વિકલ્પ છૂટો
સ્વરૂપ છે એવું વિચારાયું,
વિચારાયું કે જ્ઞાન જણાય છે. સમજી ગયા? હું આ દ્વેષ કરવા માંડ્યો અને રાગ કરવા માંડ્યો. જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જણાય, જાણનાર જણાય છે. એ જ સમયે એ છેલ્લો ભક્તિનો વિકલ્પ છૂટે, નિશ્ચય નયનો વિકલ્પ આવી જાય છે. વ્યવહારનીનો વિકલ્પ છૂટ્યો પછી નિશ્ચયનીનો વિકલ્પ આવે છે, પછી વિકલ્પ છૂટી જાય છે. એ જ વસ્તુ બીજી કલ્પનાની કળા પેલા નિષેધ નો વિકલ્પ ઉઠે છે, પછી વિધિનો આવ્યો ત્યારે મને જાણનાર ગણાય, પર જણાતું જ નથી ને. બસ એ જાણનાર ગણાય છે એવી એકાગ્રતા તો થઈ જાય એ વક્તવ્ય છે. માટે જ્ઞેય જણાય છે તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા નથી. કેમ? અહીંયા પોઈન્ટ છે મૂળ, આ રહસ્ય છે. જ્ઞેયને જાણવાના કાળે જ્ઞેય કરતા શુદ્ધતા કેમ નથી? કે જ્ઞેય જણાય છે, પર જ્ઞેય જયારે પ્રતિભાત થાય છે, લક્ષ્ય આમાં આવે છે, ત્યારે એ પ્રતિબિંબ થઈને પ્રતિભાત થયો ત્યારે જાણનાર થાય છે. પછી જાણનારમાં જે આવી ગયો, જાણનારમાં આવે છે ત્યારે કરણલબ્ધિના પરિણામ આવી ગયા, પછી કરણલબ્ધિના સૂક્ષ્મ પરિણામ ચૂંટી અનુભવ થાય. બહુ સારી પ્રોસેસ લખી છે, ચઠ્ઠી રાખવાના અનુભવની પ્રોસેસ છે અને ભાવાર્થ બહુ સારો કર્યો છે. જો આપણે વાંચીએ ભાવાર્થ બહુ સારો કર્યો છે. જો આમાં છે પ્રતિબિંબ જયારે ઝટકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, તો પણ તેવું જ અનુભવાય છે એટલે જેવું જ્ઞેય છે એવું જણાય છે, તો પણ જેવું જ્ઞેય છે એવું જણાય છે, તો પણ જ્ઞેય કરતું શુદ્ધતા તેને નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં, જો હવે અહીંયા ખૂબી છે, જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું, જ્ઞેય જ્ઞાનમાં એવું નહીં પ્રતિભાષિત થયું, તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. હું તો જાણનાર છું, આનો જાણનાર નહીં, હું તો જાણનાર છું અને જાણનારો જ જણાય છે. બસ હું તો જાણનાર છું અને જાણનાર જ જણાય છે, એમાં અભેદ અનુભવ થાય છે. હવે આમાં અભેદ શબ્દ વાપરતા, પોતે શબ્દ સારો વાપરતા. આ હું જાણનારો છું, જો આ હું જાણનારો છું તે હું જ છું અને કોઈ નથી. આમાં એટલું આવવું જોતું હતું કે આજે જાણનારો જણાયો તે જ હું છું એમ આવવું જોતું, ઠીક છે. એને બદલે જાણનારો છું તે જ હું છું, તે હું છું એનો હું પણ હોય હું નાખ્યો અને કોઈ નથી. એવો પોતાને, જો એવો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો, બસ આનું નામ નિર્વિકલ્પ શાંતિ છે. અભેદ રૂપ અનુભવ થાય છે, પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામ કર્મ પહેલી અવસ્થા, પછી પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામી દ્રવ્ય જ કર્મ બીજી અવસ્થા. અભેદ કારકનો ભેદ હતો, પરિણામી કરતા, પરિણામી દ્રવ્ય કરતા અને પરિણામ તેનું કર્મ, સમજી ગયા. એ પરિણામી અને પરિણામ વચ્ચેનો ભેદ હતો, એ કારકનો ભેદ હતો. પછી પરિણામી જ કરતા, પરિણામી જ કર્મ, એવું પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવાનું ક્રિયાનું કરતા પોતે જ છે પરિણામ દ્રવ્ય. જાણવાનું ક્રિયાનું કરતા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. અભેદ અનુભવ થઈ ગયો, કરતા કર્મનો અનન્ય પણ આ કળશ. 51 કાઢો, 51 નું કળશ. એક બાજુ કે પર્યાય દ્રવ્યને અડેલી અને પર્યાયનો કરતા નથી, એ તો કરતા બુદ્ધિ છોડાવી હતી. કરતા બુદ્ધિ છૂટતા કરતા થાય છે, એટલે કો ભૂખ થોડા પામે છે.
આ રહસ્ય છે,
બહુ રહસ્ય છે, ઊંડાનું રહસ્ય. અને ધાવાસ પણ બહુ સારો થયો, ઘણો સારો થયો. પોતે પોતાને અભેદ અનુભવ થાય માટે પોતે જ કરતા, પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતે જ જણાવ્યા માટે પોતે કર્મ છે. જ્ઞાન પર્યાયી કર્મ નહીં, જો 51મો કળશ વાંચો. સંસ્કૃત બોલ, યહ પરિણતિ સકર્તા,
યહ પરિણામો ભવેતિ સકર્, યા પરિણતિ ક્રિયા સા ત્રયમપી ભિન્નમ ના વસ્તુતયા.
જો જે પરિણમે છે તે કરતા છે, જે પરિણમતો નથી ને અપરિણામી છે એ તો અકર્તા છે. એ તો અકર્તા છે. જો આમાં મેં લખ્યું છે, જો કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો હોય, અકર્તો શક્તિ અખંડ રીતિ. અકર્તા શક્તિ તો ત્રણેય કાળ પણ છે, પણ કરતા થાય છે એવું પરિણામીનો એનો ધર્મ છે. અપરિણામી હોવા છતાં એ પરિણમે પણ છે, પરણમે છે. જો પરિણમતો ન હોય તો ભેદ જ્ઞાનનો ઉદ્દેશ ન હોય, તો ભેદ જ્ઞાનથી કેવું જ્ઞાન થાય એ વાત જ ના આવે. કેમ કે જે અજ્ઞાન પે પ્રણતો હતો એ જ્ઞાન પે પ્રણમે છે, એની પ્રવૃત્તા એ જ કેવું જ્ઞાનને મુખ્યમે પ્રણમે. પરણમે છે માટે એ બધી સ્થિતિ થાય છે. જે પરણમે છે તે કરતા પોતે પરણમે છે ને, પરિણામનું જે પરિણામ છે તે કર્મ છે, અને જે પરિણતિ તે ક્રિયા છે, એ ત્રણેય વસ્તુ પણ ભિન્ન
નથી.
કરતા કર્મ ને ક્રિયા ત્રણેયનો ભેદ નથી. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો, ધર્મ નહીં ભાસતો એમ નહીં. કરતા ધર્મ છે, કર્મ ધર્મ છે, અને ક્રિયા ધર્મ છે વસ્તુનો. ઈ ધર્મ ભાસતો નથી એમ નહીં, ભેદ ભાસતો નથી બેન, ભેદ ભાસતો નથી. અભેદ નહીં થાય છે ને, ત્યારે અભેદ નહીં થાય છે. જ્ઞેની વાત છે, પરિણામની વાત છે ને, ત્યારે આ કરતા આ કર્મ
ભેદ નથી ભાસતો. ધર્મો છે,
ધર્મો છે, અને જ્ઞાની ધર્મને જાણે છે, પણ અટાણે ધર્મનું લક્ષ નથી. જ્યાં ભેદ દેખાતો નથી ત્યાં ધર્મ ને ઉડાડે છે, એ સમજતો નથી. ભેદ દેખાતો નથી ત્રણ, ત્યાં એ કરતા કર્મ ને ક્રિયા એ ત્રણ ધર્મ ને ઉડાડી દે છે, એ સમજતો નથી. કેમ કે એકલા દ્રષ્ટિનું જોર આવી ગયું ને, પક્ષ દ્રષ્ટિના પક્ષવાળો કરતા કર્મ ક્રિયા સ્વીકારે, મધ્યસ્થો એ સ્વીકારે. બહુ બેન ધીરે ધીરે બહુ ધીરો અને ગંભીર થઈને વિચારે પક્ષમાં કરી દે. જે આચાર્ય ભગવાન જ્યાં કહેવા માંગતા હોય આપણે એ રીતે સમજવું જોઈએ કે જ્ઞાની છે એ. અપરિણામીનો ઝંડો હવે ભાવાર્થ અવાજ પણ સારો ભાઈ રહેજો. કહેજો તમે કહો, દ્રવ્ય દ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે. લ્યો એ દ્રવ્ય દ્રષ્ટિ સમજી ગયા, એટલે દ્રવ્યની અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં. આ અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્ય દ્રષ્ટિ એટલે ઈ દ્રવ્ય દ્રષ્ટિએ લખ્યું છે ને, પરિણામ અને પરિણામીનો અભેદ છે, અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીંથી અભેદ છે, પર્યાય પ્રધાન પર્યાર્થિક નહીંથી ભેદ પ્રધાન પર્યાર્થિક નહીંથી ભેદ છે. આ ભેદ દ્રષ્ટિથી તો કરતા કર્મ ક્રિયા ત્રણ કહેવામાં આવે છે, પણ અહીં અભેદ દ્રષ્ટિથી પરમાર્થ કયો છે કે અભેદ દ્રષ્ટિ અને પરમાર્થ કયો છે કે કરતા કર્મની ક્રિયા ત્રણે એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. આ એક દ્રવ્યની ત્રણ અભિન્ન અવસ્થાઓ છે. પ્રદેશ ભેદરૂપ જુદી વસ્તુઓ નથી. આ જૈન દર્શન શાદ બાદ શાંતિથી જ્યાં ત્યાં તે જે યોગ છે પક્ષ થઈ જાય છે. ચોખ્ખું કરતા કર્મ ક્રિયા ભેદ નહીં માત્ર છે. અનુભવના કાળે કરતા કર્મ ને ક્રિયાનો ભેદ દેખાય અને અકર્તા તો શક્તિ અકર્મી. 1.5 મહિનામાં જ્ઞાનચંદભાઈ સુગરની 3 વાર આ દોહાને દોરાયું. 3 વખત 3 ટાઈમ્સ 1.5 મહિનામાં કોઈને કાગળ લીખા ને કેટલા કાગળ લીખા કેટલા કાગળ લીખા 3 કાગળ લીખા 1.5 મહિનામાં. 1.5 મહિના ગાળામાં 3 કાગળો લીખા ટપાલ. એ ત્રણેય ટપાલમાં આ દોહો કેટલો મધ્યથી થઈ ગયો. દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતા હોવા છતાં આ કરતા કર્મ ક્રિયા ભેદ દેખાતો નથી. આવું સ્થિતિ થાય છે એ એક પુરુષે કહ્યું કરતા ને કર્મ જ્ઞાન થતા થતા કેવું જ્ઞાન થાય છે. કરતા કર્મ ને કરતા અકર્તા બે લીધું ને, કરતા ને અકર્તા બે લીધું એને જાણતા જાણતા કેવું જ્ઞાન થાય છે. અકર્તાની માટરી અને છતાં અકર્તાને જાણતા જાણતા કેવું જ્ઞાન થાય છે એમ મેં નથી લખ્યું. અકર્તાને જાણતા જાણતા કેવું જ્ઞાન થાય છે એમ લખ્યું. કરતાને જે જાણે છે એ પોતે જ કરતા બને છે. કરતા થઈને અકર્તાને જાણે ને, કુટસ કુટસ ને કેવી રીતે જાણે, અપરિણામી અપરિણામી ને કેવી રીતે જાણે બેન,
પરિણામી
થઈને. એ આપણે નિયમસારમાં લીધું હતું મુંબઈમાં. ભાઈને તો બેસતો નહીં બરાબર. તમે કહ્યું એને પછી ભાઈ કે છે બરાબર છે, તમે કહ્યું બરાબર ત્યારે સમજાનો એને પછી મને વાત કરી કે બેને તો કહ્યું બરાબર છે બે કે થઈ ગયું. પેલા નહોતું મારું બેઠું, તમે કહ્યું એટલે બેસી ગયું. આ પક્ષનો વિષય નથી. વર્તુળ જે રીતે જે એંગલથી જે દ્રષ્ટિકોણથી જે અપેક્ષાથી આચાર્ય ભગવાન ફરમાવે ત્યાં પ્રમાણ વચન કહી દે. આત્મા કરતા છે પ્રમાણ, અકર્તા છે પ્રમાણ. અપેક્ષા જ્ઞાન છે ને એ સમ્યક છે. અપેક્ષા જ્ઞાન છે એ સમ્યક છે. જ્ઞાનીનું જ્ઞાન છે. બધી અપેક્ષાને ગોળીને પી જાય એક સાથે બધી વાત ન કરાય ને ક્રમે ક્રમે વાત કરવાની હોય છે. કરતા કર્મ ક્રિયા દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. જ્ઞેયની વાત છે,
જ્ઞેયની વાત છે
એને જ્ઞેયમાં બહાર. એને ખ્યાલ આવવો જોઈએ કે આ જ્ઞેય પ્રધાન કથન આવ્યું. જ્ઞેય પ્રધાન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞેય પ્રધાન પાછું મિથ્યા નહીં. એ 291માં ભણી જ આવે છે ને. આત્મા જ્ઞાતા જ્ઞાન અને
જ્ઞેય
271 ત્રણ ભેદ કરો તો કરો, વસ્તુ તો એ એક. આત્મા જ્ઞાન, આત્મા જ્ઞાન, આત્મા જ્ઞેય નામ જુદા છે, વસ્તુ એક. એમ કરતા કર્મ ક્રિયા નામ જુદા, વસ્તુ એક. હું જોયા આગળ બાબા આગળ એવો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો. એમાંથી આ 51 નંબરનો કળશ વાંચ્યો. નીચે એ લખેલ છે 51 નંબરનો કળશ એટલે ત્યારે એ જાણવારો ક્રિયાનો કરતા પોતે જ છે. આ એક બાજુ અકર્તા કેવો અને તરત ઈ નહીં કાતામાં કરતા કેવો. અને જેને જાણ્યો તે કર્મ પણ આવો એક જ્ઞાયક પણ આ માત્ર પોતે જ છે. આ જ્ઞાયક થયો. આ શુદ્ધનીનો વિષય છે. શુદ્ધનય અને શુદ્ધનીનો વિષય અભેદ કરી અને એને શુદ્ધનય કહેવાય. અનુભૂતિ અને અનુભૂતિનો વિષય અભેદ કરી એને શુદ્ધનય કહેવાય એમ. કેમ કે ઉપરની વાતથી અનુસંધાન કરે છે. પછી પર્યાયનો ભેદ નથી એમ કહ્યું. અભેદ છે. પેલા પર્યાય નથી એમ કહ્યું, પછી પર્યાયનો ભેદ દેખાતો નથી. અભેદ થઈ જાય છે. અનન્ય સમજી ગયા. એ વાત છે કે શુદ્ધ નયનો પ્રયોગ ક્યાં ત્યાં કરાય નહીં. જ્યાં કરવા જેવો હોય ત્યાં કરાય. રેર આવે ને, કમ આતા
જ્ઞેય
પ્રધાન
શુદ્ધ
નય. જ્ઞેય પ્રધાન શુદ્ધ નય. પણ જ્ઞેય પ્રધાન શુદ્ધ નહીં ક્યારે થાય કે ધ્યેય પ્રધાન શુદ્ધ ને હાથમાં આવે તો
એને જ થાય ને.
બાકી તો ભૂલ થાય છે. બીજું આજે વિચારાય કે કાલે થોડી વાર થઈ ગઈ ને ખોલી બંધ કર્યું. આ 51 કળશમાં કહ્યું કે એ દ્રવ્યની ત્રણ અવસ્થા છે. એ અવસ્થાઓ આત્માથી અભેદ છે. હા હા. અને પરમાર્થ છે એમ કહ્યું. અભેદ છે એ પરમાર્થ છે. કેમ કે એમાં આનંદ આવે છે. એ મોક્ષનો માર્ગ છે.
માટે પરમાર્થ
પરમાર્થ છે.
આત્માને જાણે વિના શુદ્ધને પ્રગટ ક્યાંથી હોય? આત્માને જાણે ત્યારે શુદ્ધને પ્રગટ
થાય. ત્યારે એક શુદ્ધ નહીં પ્રથમ આવે, પછી બીજી શુદ્ધ નહીં થાય છે. એનો જન્મ પછી થાય છે. ફલરૂપ શુદ્ધ નહીં છે.
મૂળરૂપ
શુદ્ધ નહીં. આ ફલ છે. આ શુદ્ધ નહીં કઈ ઓલી શુદ્ધ ને ખોટી પાડીને શુદ્ધ ને કે
રાખીને
કહ્યું. રાખીને કહ્યું. નંબર 1 ને નંબર 2 છે. આ નંબર 1 ઓલું છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગયા સિવાય શુદ્ધનીનો જન્મ થતો અને અભેદનો અનુભવ થતો નથી. કરતા કર્મનું અનન્ય પણ થાય. તમારા ન્યાયમાં પણ કેવી સુંદર વાત આવે કે કરતા કર્મનું જ્ઞાન કરતા કર્મથી જ્ઞાન. એટલે એ વાતે પણ ન્યાય આવી. આમાં છે એ ન્યાયથી આવી છે. કેમ કે આ અનુભવી લખેલું સાથી છે. અને માથી જે વાત આવી એ પણ અનુભવી જ્ઞાનીઓએ કહેલી વાત અથવા જ્ઞાનમાંથી આવેલી વાત જે કઈ હોય તે.
હો જાતા
ભેદ દીખતા નહીં.
કોઈ દેખાઈ દેતા
નહી. આ શુદ્ધિનો વિષય છે. અન્ય પર સંયોગજનિક ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નિર્ણય વિષય છે. તો એ ભેદ જોટો કર્યો તમે તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નિર્ણય વિષય થઈ ગયો. પણ અભેદ પર્યાય અભેદ થાય છે. અનુભૂતિ તે આત્મા છે. તમે કરું તે આત્મા છે. આત્માથી ભિન્ન છે કે અભિન્ન
છે.
એકી વસ્તુ એકી વસ્તુ નાનો જ્ઞાન જુદા નહીં. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે પર્યાય ને આત્મા કયો. અભેદ અભેદ પણ આત્મા છે. ભેદ પણ પર્યાય છે.
ભેદ પણ પરદ્રવ્ય છે.
પરદ્રવ્ય છે. વાહ. ભેદ પડે તો પરદ્રવ્ય છે. અભેદ પડે તો સ્વદ્રવ્ય આત્મા. ભાવ 100% મળતો આવે છે. પકાર આવે છે બે ઘણા વર્ષો આપણો પરિચય કર્યો. ઘટાડું છું બહુ પૂર્વે બહુ ઘટાડું છું બહુ ઘટાડું ઊંચા જ કરતા ઊંચા જ કરતા અન્ય પરદ્રવ્યો જેને ભેદો છે તો બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક વિશે છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે. તેથી વ્યવહાર નહીં જ છે એમ આશય જાણવો. કેટલું સ્પષ્ટ કહેવું છે. ભેદ પર્યાય થાય છે એ શુદ્ધિનો વિષય અને એ પર્યાયને ભેદથી જો અશુદ્ધિનો વિષય થઈ ગયો. બે ઘડી અભેદ મારીએ છે. બે ઘડી અંતર્મુક્ત 48 મિનિટ જામી જાય ઉપયોગ કેવું નાનું પણ પત્ર છે. અહીં એમ પણ જાણવું કે હવે શાદવાથી સિદ્ધ કરે છે. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન શાદવાદરૂપ છે. તેથી અશુદ્ધને સર્વથા અસત્યાર્થ ન માનો એમ જાણવાની અપેક્ષાએ જ્યાં સુધી અશુદ્ધતા છે ત્યાં સુધી અશુદ્ધતા પર્યાયમાં છે એમ જાણવું. કે કઈ પર્યાયમાં મોક્ષ થઈ ગયો એમ ન જાણવું એમ કે છે. કારણ કે શાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. આખા પ્રમાણ જ્ઞાનથી જોતો શુદ્ધતા અને અશુદ્ધતા બે વસ્તુના ધર્મ છે. અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. વસ્તુનું સત્વ એક સત્તામાં છે. બે ભાવ પ્રમાણ છે.
અનુભવ
નિર્વિકલ્પ ધ્યાન કા અનુભવ મેં તો બેન અશુદ્ધતા તો રહી નહીં પણ શુદ્ધતા દીખતી નહીં. એ વાત તો ટોચ કી થી ઓ જો બાત થી તો ટોચ કી થી નિર્વિકલ્પ ધ્યાન કી બાત થી અભી વો તો સમાજ કો સમજાને કે લીએ અભી જો બાત પારા જુદા બતાયા ઇરાદા પૂર્વક વો પારા જુદા બનાયા ઉસને વો એકાંત મેં ન ઢલ જાય એકાંત મેં ન ઢલ જાય ઇસલીએ સાવધાની કે લીએ વો કહેતે
સંયોગ મેં અભી શુદ્ધતા હૈ ભેદ હૈ સર્વથા અભેદ નહીં હુઆ હૈ ના
તો થોડી શુદ્ધતા ને થોડી અશુદ્ધતા સાધકો ભી હૈ પ્રમાણ પ્રમાણ આગમ પ્રમાણ છે કેના પડે ને આગમ પ્રમાણ એ અધ્યાત્મ પ્રમાણ તો કહે છે ચાર બાદ પ્રમાણે શુદ્ધતાનો શુદ્ધતા બને વસ્તુના ધર્મ. વસ્તુના એટલે પર્યાય વસ્તુ છે, પર્યાયના ધર્મ છે, તે વસ્તુનું તત્વ છે. પર્યાયને દ્રવ્ય કંઈ જુદું નથી, પ્રમાણથી એક થતા છે, ઉત્પાદન જુદ્ધમ એક થતા છે. જ્ઞેયની અપેક્ષાએ ચાલે ચાલે, આ જ્ઞેયના ભેદો છે. જ્ઞેયમાં તો ભેદ જ ક્યાં છે? એ તો અભેદ વસ્તુ છે. જ્ઞાન દર્શન ચારિત્રના ભેદે નથી કે સર હવે સાધનું.
ધ્યાન
અભિ ધીરે અભિ
જ્ઞાન શુદ્ધતા
અશુદ્ધ બાત કરતા પ્રમાણ
જ્ઞાન જ્ઞાન તો બેને જુદા જુદા જાણે છે.
બેને જુદા જાણે ત્યારે પ્રમાણ જ્ઞાન, શુદ્ધ ને શુદ્ધ જાણે, અશુદ્ધ ને ત્યારે પ્રમાણ જ્ઞાન કહેવાય. સાધકને સવિકલ્પ દશામાં આવી સ્થિતિ છે કે જરા મચકનો રાગ અસ્થિરતાનો આવે છે, એવી અશુદ્ધતા છે, એ પણ મારા દ્રવ્યની અંદર રહેલો ધર્મ છે, એ ભૂતગલનો ધર્મ નથી. એમ એની યોગ્યતા છે, પર્યાયની ક્ષણિક યોગ્યતા છે, એ વસ્તુનો ધર્મ છે. એમ એ ધારે રાખેલો ભાવ છે, પર્યાય એ ધારે રાખેલો ભાવ છે. અવદૈત ભાવ સાથે પર્યાય તન્મય છે એ વખતે. એમ જેમ જેમ જાણું બસ, બીજું કઈ છે નહીં. શુદ્ધતા અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ તે વસ્તુનું સત્ર છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નહીં અહીં એ કયો છે? કારણ કે અશુદ્ધ નહીં નો વિષય સંસાર છે, એ કહેવાનું કારણ સંસાર છે, એના લક્ષણ સંસાર ઉભો થાય છે, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જયારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને દુઃખ ટાળવા માટે શુદ્ધનીનો ઉપદેશ પ્રદાન છે. હા હા, પ્રમત અને પ્રમત, શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય બે આત્મામાં નથી. અશુદ્ધ નહીંને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી, એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. માટે ચ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નહીંનું આલંબન કરવું જોઈએ. શ્યાદવાદનું શરણ લઈને જાણીને, શ્યાદવાદ વસ્તુને જાણીને પછી શું કરવું? એ શ્યાદવાદને કથનચિત શુદ્ધ ને કથનચિત શુદ્ધ એમ નહીં, પછી શું કરવું? શ્યાદવાદથી શુદ્ધતા શુદ્ધતા સિદ્ધ કરી પ્રમાણથી પછી શું કરવું? એમ કે છે શુદ્ધ નહીંનું આલંબન કરવું જોઈએ, અશુદ્ધ નહીંનું લક્ષ છોડી દેવું. એમ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નહીંનું પણ આલંબન નથી રહેતું. હા હા, જો શુદ્ધ નહીંનું વિકલ્પાત્મક શુદ્ધ નહીં નથી રહેતી. એમ જે વસ્તુ સ્વરૂપ છે તે છે, એ પ્રમાણ દ્રષ્ટિ છે. જો આ પ્રમાણથી વાત કરી નાખી, એ પ્રમાણ દ્રષ્ટિ છે. આ એવું ફળ વિતરાક, એનું ફળ વિતરાકતા છે. કરતા કરતાને જાણતા, આવ્યું ને, કરતા કરતાને જાણતા, કેવો જ્ઞાનતા અહીંયા આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં જ્ઞાયક ભાવ પ્રમત નથી એમ કહ્યું છે, ત્યાં પ્રમત અપ્રમત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે, અને સાતમાંથી માંડીને અપ્રમત કહેવાય છે. પરંતુ એ સર્વગુણસ્થાનો અશુદ્ધ નહીંની કથનીમાં જાય છે, કથનીમાં છે. શુદ્ધ નહીંથી આત્મા જ્ઞાયક છે, છઠ્ઠી ગાથા પૂરી થઈ સાતથી આવશે.